તારીખ 5/5/1992 શ્રી સમયસર ગાથા 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
સર્વ પદાર્થો ના સ્વભાવ ને પ્રકાશવામાં સમર્થ છે કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે તો નિશ્ચય સામર્થ્ય છે પોતાનું સામર્થ્ય છે પણ એનું કથન સર્વ પદાર્થ કરવામાં આવે છે તેથી તેને વ્યવહાર કથન કહેવામાં
આવે
એ કથન વ્યવહાર છે પણ ધર્મ વ્યવહાર નથી ધર્મ એનો નિશ્ચય સ્વભાવ છે તે
નિશ્ચય
સ્વભાવ નિશ્ચયથી હોય છે પછી એમાં જો કહેવાની અપેક્ષા પરથી આવે તો ત્યાં વ્યવહાર લાગુ કથનને વ્યવહાર લાગુ પડે કે સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશનામાં સમર્થ એવા કેવળ જ્ઞાનની ભૂતિને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાનની ભૂતિને ત્યારે સ્વસમય પ્રતિત કરવો એને મેઘનાથની મૂર્તિનો ઉદ્દેશ થયો હોય તો એને સ્વસમય પણ ઉપસ્થિત કરાય, નહીં તો સ્વસમય પણ ઉપસ્થિત કરાય નહીં. પ્રાપ્ત થાય એને સ્વ સમય કેવો હોય એમ કહે છે કે અમારામાં પણ વિકાર જ્ઞાન છે, વિકાર જ્ઞાની છે, અમારા ભગવાન પણ
કાળજ્ઞાની છે,
વિકાર જ્ઞાની છે. અમારામાં પણ આત્મામાં લીન થવાનો અધ્યાત્મનો વિષય છે, અમે પણ પરમધમમાં લીન થવાનું કહીએ છીએ. તમારામાં ભેદજ્ઞાનનું પ્રકરણ છે, જે ભેદજ્ઞાન અને સ્વરૂપહીનતાનું કારણ ભેદજ્ઞાન છે એ જ જો તમારામાં નથી, જો કારણ જ નથી આપણે પણ એ સ્વીકારો, પણ મૂળ તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એના સાધનમાં એની વિધિમાં પણ પ્રતિક છે, એ એમને સ્વીકારી શકાય એવી ચીજ નથી. કેમ કે જે એક જ આત્મા માને એ વિજ્ઞાન કોની સાથે કરે, જે એક જ આત્મા માને એ વિજ્ઞાન કોની સાથે કરે, અથવા જળ પરમાણુ એક પરમાણુ ને અનંત ગુણધર્મ છે અને એ જગતનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર સત પદાર્થ છે એવું એનું ભિન્ન સ્વરૂપ ન જાણે તો ભેદજ્ઞાન કોની સાથે છે. અને રાગાદી વિભાવ સ્વભાવ છે, પર સ્વભાવ છે, સ્વસ્વભાવ નથી એમ ન જાણે તો ભેદજ્ઞાન કોની સાથે કરે. એ ભેદજ્ઞાન એટલા માટે ભેદજ્ઞાન કે જે જગતના સર્વ પદાર્થોના સ્વભાવને એટલે ત્રણ કાળ ત્રણ લોકને પ્રકાશવામાં સમર્થ છે, એક જ સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને પ્રકાશવામાં એ સમર્થ છે. એ કેવો જ્ઞાનને ઉત્પન્ન કરનાર તો ભેદ જ્ઞાનની જ્યોતિ છે. વાહ વાહ વેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એટલે વિદ્યાધિકારમાં જે વાત કરશે જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી વેદ જ્ઞાન દ્વારા શું થયું કે સર્વ પરદ્રવ્યો પ્રત્યેના પરિણામ છે એ છૂટ્યા, અને પોતાના દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ નિયત અસ્તિત્વ રૂપ જે આત્મતત્વ છે એવું છે. આત્મતત્વ
નિયત અસ્તિત્વ રૂપ
કે પોતાના દર્શન જ્ઞાન સ્વભાવમાં ત્રણે કાળે જેની હૈયાતી રહે છે જે પોતાની હૈયાતીનો ત્યાગ કરતો નથી તેવો છે આત્મા. પોતાના પદાર્થ નો પોતાના સ્વભાવ નો ત્યાગ કરી શકે કે ત્યાગ કરે નહીં, વસ્તુ બધી પોતાના સ્વભાવ નો
ત્યાગ કરે નહીં.
કેમ કે સ્વભાવ છે વસ્તુ નું સર્વસ્વ છે, સ્વભાવ છે એ વસ્તુનું સર્વસ્વ છે, અને જો સ્વભાવનો ત્યાગ કરે તો વસ્તુ ખલાસ પ્રકાશ થઈ જાય. અહીંયા આત્માનો જો સવાલ છે એ દર્શન જ્ઞાન સવાલ છે. હું તો અનંતા છે પણ સમજી શકાય એવા મુખ્ય ગુણથી વાત કરવામાં દર્શન જ્ઞાન સ્વભાવ કહો કે ચૈતન્ય સ્વભાવ કહો. અભેદથી કેવું હોય તો ચૈતન્ય સ્વભાવ કહેવાય છે ને એના બે ભેદથી વિચારવું હોય તો દર્શન મને જ્ઞાન બે ભેદથી કહેવાય છે. દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયમિત વૃત્તિ રૂપ અસ્તિત્વ રૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. ઉદય થવાથી શું થાય છે કે જીવ સર્વ પરદ્રવ્યથી છૂટે છે. પોતાના દર્શન જ્ઞાન સ્વભાવ સ્વરૂપ જે નિયત અસ્તિત્વ છે એટલે ચોક્કસ અસ્તિત્વ છે જેમાં ફેરફાર થતો નથી. ત્રણે કાળે એવું નિયમ છે નિયત અસ્તિત્વ ધ્રુવ અસ્તિત્વ કહો ફેરફાર વગરનું અસ્તિત્વ સ્વભાવમાં ફેરફાર થતો નથી.
નિશ્ચિત પ્રવૃત્તિ રૂપ નિશ્ચિત પ્રવૃત્તિ રૂપ
અસ્તિત્વ નથી.
નિશ્ચિત પ્રવૃત્તિ રૂપ આત્મતત્વ સાથે અસ્તિત્વ નથી.
નિયત વૃત્તિ રૂપ અહીંયા પ્રવર્તે
નથી.
નિષ્ક્રિય છે ને પ્રવર્તે નથી. વૃત્તિના બે અર્થ થાય છે પરિણામરૂપ વર્તણૂક એ પણ એક વૃત્તિનો અર્થ થાય છે અને રહેવું એનું નામ પણ વૃત્તિનો અર્થ થાય
છે.
વૃત્તિનો અર્થ રહેવું વર્તણૂક અને રહેવું બંને અર્થ એના જે વૃત્તિ
શબ્દના
થાય છે. ત્યાં પ્રવૃત્તિ થઈ શકે છે પણ અહીંયા તો સ્વભાવ સરકાર નિયત છે એમ કહેવું છે. સ્વભાવ દર્શન જ્ઞાન સ્વભાવ જીવનો
નિયત છે.
નિયત સ્વભાવ છે છે અને છે તને કહે છે એમ જોયું એ
અદભુત.
એવું જે આત્મતત્વ છે તેની સાથે એકત્વગતપણે વર્તે છે એટલે તન્મયપણે વર્તે છે. પોતાના દર્શન જ્ઞાન સ્વભાવમાં નિર્જ્ઞાન દ્વારા પોતે એકત્વગતપણે એટલે તન્મયપણે વર્તે છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં પોતે સ્થિત થયો હોવાથી દર્શન જ્ઞાન ચારિત્રમાં પોતે સ્થિત થયો હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો અને સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમ કર્યો. યુગપદમાં શું લખ્યું છે જાણતો અને પરિણમતો. સમય શબ્દનો અર્થ કરો છો ને એટલે ગતિ કરવી. ગતિ કરવી એટલે પરિણમન કરવું અને અ એટલે જાણવું. એકી સાથે જાણવું અને એકી સાથે તે પોતે પરિણમ પરિણમતા પરિણમતા જાણવું એમ કહે. જાણે ખરો પણ કુટસ્થ રહે છે. જ્ઞાતા દ્રષ્ટા કુટસ્થ રહે છે નહીં. જાણતો અને પરિણમતો બંને યુગપત ક્રિયા થાય છે. જે જાણવાની ક્રિયા થાય એમાં પરિણમવાની ક્રિયા ન થાય એમ બને. અને જીવ જો પરિણમે છે તો એ જાણતો જ પરિણમે. જાણવાનો અભાવ થઈને બધી એનામાં પરિણમ હોય નહીં. હવે એમાં પોતાને તન્મય થઈને જાણતો એ પણ વિશેષ વિજ્ઞાનની જ્યોતિ ઉભી થઈ છે એટલે સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ભીન પડી જાય. પોતાના આત્મતત્વ સાથે એકત્વગતપણે પોતાના આત્મતત્વ સાથે એકત્વગત થયો. બાળગત ન થયો આ બાજુ ભાવ ન ગયો આત્મતત્વમાં ભાવ ગયો એમ કહેવાય. તે તન્મયને એકમેકને વર્તે છે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ હોય છે. ત્યારે એને વિજ્ઞાન પ્રગટ હોય છે. ત્યારે એને સમ્યક ચારિત્ર પણ
પ્રગટ હોય
અને એ આત્મા સમ્યક જ્ઞાન ચારિત્રમાં રમણતા કરે છે. પોતાના પરિણમનમાં એ રમણતા
કરે
છે. પરિણમન આત્મામાં રમણતા કરે છે એમ કહેવાનું બદલે શું કહે છે પરિણમનમાં રમણતા કરે છે એમ કહે છે. એવું કેમ કહ્યું અનુસંધાન ચારિત્ર ના પરિણામ આત્મામાં રમણતા કરે છે એમ કહેવાને બદલે દસંધાન ચારિત્ર માં જીવ રમણ કરે છે એમ કહે છે. જે જીવને સમજાવે છે એ એના પરિણામ માં જે પ્રભાવો છે એમાં રમણતા કરી દે.
બરોબર,
અનેક પ્રકારના રાગ માં તો રાગ બધે સામાન્ય છે. આશા તો માણસ નું જીવન આશા ના તાતણે જીવે છે. એમાં આશા કોઈ કપાઈ જાય તો માણસ અભ્યાસ કરે છે. મારી આશા બધું ખરાબ થઈ ગયું તો માણસ આશા ના તાપ થયા કરે છે. આશા એમાં શું છે? અભિલાષા છે, રાગ છે. પર અભિલાષ રૂપ રાગ, રાગ ની વ્યાખ્યા શું? પર અભિલાષ રૂપ રાગ રાગ અભિલાષ એ છે. એ રાગ ની રમણતા તને થઈ રહી છે. ભોગ રાગ અનુભવ પદ્ધતિ થી વાત
થઈ,
વાસ્તવિક પદ્ધતિથી લીધી છે. અનુભવ પદ્ધતિથી હું તારા પરિણામોનું અવલોકન કર તો પર્યાય દ્રષ્ટિ હોવાથી તું તારા રાગાદી પરિણામમાં ઉભો છો. ક્યાં ઉભો છો?
રાગાદી પરિણામમાં.
ક્યાં તને વેદે છે? ક્યાં તારી હૈયાતીને વેદે છે? તો અનુભવે છે. વેદે છે એટલે અનુભવે છે કે રાગાદી પરિણામમાં તું ઉભો છો. કોઈ તો માર ગુણાટ માર અને દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ માં તમે ભોગ થઈ જાય છે. કેવી રીતે એના અનુભવ એ જીવ જ્યાં ઉભો હોય ત્યાંથી એને સમજાવવું પડે. નહીં તો સમજે નહીં. પરિણામ માં રાગ ની રમણતા માં ઉભો છે. રાગી જીવ રાગ ની રમણતા માં ઉભો છે. એને એમ કહે કે તું દર્શન જ્ઞાન સ્વભાવ એવા આત્મા માં ઉભો રહી જાય ને તો પણ આચરણનું પણ કામ કરે છો તો એ સન્મુખ થઈ જાય. સ્વરૂપ ની સન્મુખ થઈ જાય, સ્વભાવ ની સન્મુખ થઈ જાય એવા પરિણામ જો થાય તો એના રમણતા કરીને એને અમે સ્વસમય કહીએ
છીએ.
કે છે કે જે જીવ દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિત હોવાથી યુગપણે પોતાના સ્વરૂપને તન્મયપણે એકત્વપૂર્વક જાણતો, સ્વસ્વરૂપને સ્વપણે જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક ભગવાન સ્વસમય કહે છે. પર સમય છે તે જીનમત ની બહાર છે. જન્મા માટે જૈન નામ માત્ર કહેવાઓ છો.
નામ માત્ર,
નામ માત્ર, નામ હોય કલ્યાણી ભાઈ અને પાપ કરે નરક માં જવાનું આવ કલ્યાણ. નામ હોય લક્ષ્મીચંદ અને દરિદ્રતા નો ભાર
ન હોય.
એ ખાલી નામ વિક્ષેપ છે, ગુણ નથી. ખાલી નામ પડ્યું છે પણ ગુણ એના માં
નથી.
નામ પડ્યું હોય માને છે અને ઘરમાં બિલાડી લીધે તો પણ મહાવીર મોટા, મહાવીર હોય, બિરાટ એ નામ માત્ર છે, નામ છે નહીં, પણ પરિણામ છે. રાગમાર્મણતા કરે છે, પરિણામ છે એ બધું પાછું નામ છે, ખાલી નામ પાડ્યું છે એને નામ વિક્ષેપ છે. નામ પાડે છે મંડળ માં આવે, મંદિર માં દર્શન કરવા આવે એટલે થઈ ગયા. માત્ર મોક્ષ મિલા,
માત્ર મોક્ષ મિલા,
એ એક મોક્ષ ને માટે પ્રયત્નશીલ છે તો વિલાસ એટલે એમને વિલાસ ને પણ પ્રયત્નશીલ છે મોક્ષ ને માટે. મોક્ષની દ્રઢ મોક્ષ ઈચ્છા હોવાને લીધે જે પ્રયત્નશીલ છે એને મુમુક્ષુ થાય, નહીં તો એ પણ નામ નિક્ષેપે મુમુક્ષુ, જેમ જૈન નામ નિક્ષેપે છે મુમુક્ષુ પણ. ખાંડ નો કોથો ખાલી થાય તો એમાં ખાંડ ની મીલ નું નામ લખ્યું હોય, શુગર એમ નામ લખ્યું હોય, શું લખ્યું હોય
શુગર,
ખાલી એનો સ્વાદ કરે. કોણ જયારે બે માં જયારે 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 આમ થાય ત્યારે આમ છે ને જયારે આમ થાય ત્યારે આમ. હવે સંસાર ની વાત કરે તો કોણ જયારે તે રીતે તેજી અનાદિ અવિદ્યા રૂપી જે ખેળ તેના મૂળ ની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મૂળ
કેળા
ખાય છે ને, કેળા એ કેળા ના મૂળ માં ગાંઠ રોપવામાં આવે એ દાખલ
બરોબર.
આવી હોય તો આજુબાજુમાં હાર બંધ હોય પછી ઉજા જ કરે એ જ જગ્યાએ ગાંઠ વાવી હોય ઘરમાં ચારા રાખે છે પથ્થર વગેરેના પાન તો કેરો ભરાઈ જાય, ગાંઠ એક બે નાખી હોય આખો કેરો ભરાઈ જાય એવો આ મૂળ છે. મૂળની ગાંઠ કેવી છે, કેળના મૂળ જેવી છે, એમાંથી ઠંડા ફૂટ્યા જ કરે અનેક જાતના રાગ દ્વેષ અને અનેક પ્રકારના વિકારના એમાંથી અંકુરા કેવું છે કે અનાદિ અવિદ્યા રૂપ, અવિદ્યા રૂપ એટલે અજ્ઞાન રૂપ, અવિદ્યા રૂપ એટલા માટે કે યા વિદ્યાતા વિમુક્ત એ વિદ્યા તેને કહીએ કે જેના દ્વારા પ્રાપ્ત થાય, અથવા વિદ્યા તેને કહીએ કે જે આત્મકલ્યાણમાં જેનું જાણપણ હોય તેને વિદ્યા કહીએ, આત્મકલ્યાણ થી વિરુદ્ધ આત્માનું અકલ્યાણ કરે એને અવિદ્યા કહીએ. કેવી છે અનાદિથી મોહ ને પોષણ આપ્યું છે, બીજે શું કહ્યો છે મોહ ને પોષો છે પોતાના મોહ ને પોષો છે, મને આમ હોય તો ઠીક, જે જે પદાર્થો એને મોહ થાય તે તે પદાર્થો મેળવવાનો પ્રયત્ન કરીને તે પદાર્થો મળતા એને મોહને પુષ્ટ કરેલો, પુષ્ટ કરેલો એટલે તગડો તાકાત વાળો
બરોબર
પુષ્ટ થયેલો એવો મોહ, તેના ઉદય અનુસાર એ મોહના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી મોહયુક્ત જેની પ્રવૃત્તિ છે, આ તો શાસ્ત્રીય પરિભાષા છે, સાદી ભાષા લઈએ તો મોહને અનુસરીને જે પરણવી રહ્યો છે મોહાધીનપણે પરણવી રહ્યો છે જે અત્યંત મોહાન્વિત થઈને પરિણમી રહ્યો છે. શંકર આદિ સત્પુરુષો મહાપુરુષો આત્મપુરુષો એમ કહે છે. અમે તો તારાથી જિંદા છીએ ભાઈ, પણ અમે અમારું કલ્યાણ જે રીતે સાધ્યું એ રીતે કલ્યાણ થાય કઈ રીતે એ અમે બહુ મોટો તને દર્શાવીએ. એ પણ તું જોવા માંગ તેવી તને દર્શાવ્યું એમ કહેવાય. તારી એ જોવાની ભાવના ન હોય કે વૃત્તિ ન હોય કે યોગ્યતા ન હોય તો અમે દર્શાવ્યું એ પણ તને લાગુ પડશે નહીં. અને એમાં સ્પષ્ટ વાત છે કે અમે આંગળી ચૂંટી આ માર્ગ છે બરોબર હાલવાનું તારે છે એ માર્ગે તારા પુત્ર મારે હાલવું એવું કાંઈ છે એ તો ના હાલવાનું. અને અમે તો નકશો ધારણ કરી દીધો, શાસ્ત્ર લખીને નકશો દોર્યો. આ મકાનો મકાન જોડે છે કે નહીં કે આ મારો બેડરૂમ ને એમાં આ પલન ત્યાં હોય પોતાને ના પાડતા હતા કે અમારી પાસે કોઈ જાદુ ચમત્કાર કાંઈ છે એમાં રસ છે. જાદુ મંત્ર ને ચમત્કાર ને આશીર્વાદમાં રસ છે. પસીનાના દાર ન લાગે ત્યાં ચાકરી દુર્ગર પાસે મૂકતા લોકો ઉપયોગ કરતા લીધી એક લીધી બીજી લીધી છૂટી ન જાય અને આંગળીથી લીધીને પકડી રાખવા જાય તો પછી ન વળે એનો ફસાતાનો ધોકા લાગે. ગુરુની લાકડી છોડી દેવા માં શું હોય હોય સમજે ના ગુરુ પણ છોડી ગયો નામ કરી એટલો બધો ગુરુ છે એટલો બધો ગુરુ છે કે જો ગુરુની લાકડી ચમત્કારી હોય તો લાકડી પણ ઉપાડી ચાલે ગુરુની મૂકવાની. સારું છે ગુરુ ના હાથ ચમત્કારી લઈ જતા
હતા એમને
હવે તો પૂછશે કે નહીં આજે તો ઉતારવો પૂછશે કે નહીં અને એ હલવો મોઢામાં આવે ત્યારે રસ ખાવો જોઈએ કે નહીં
આવો
જોઈએ. એ પકાયો હલવો જયારે ગુરુદેવ જયારે પીરસે ત્યારે એને રસ આવવો જોઈએ કે નહીં ઉદાસીનતા લે એ વખતે એને પણ જેના અમીરે તૂટી ગયા હોય એને ગમે તેવો પુષ્ટ ખોરાક આપો તો પણ એને ઉદરીમાં લઈને પચ્યાની રીતે વિકલ્પી ધ્યાન દેવું છે. ભાઈ હા ખોરાક માટે શું થાય એને પોઈઝન થઈ જાય. એટલે જ્યારે શ્રી ગુરુ પીરસે માલ ત્યારે એને રસ આવવો જોઈએ. તમો ચિત્ત પ્રસન્નતા ઉત્સાહ ઉમંગથી
સાથે
કોને કે છે કાંઈ પણ ઉત્સાહ વગર શ્રવણ કરવાની ચેષ્ટા છે કે શ્રવણની યોગ્યતા આપણે માંગ નથી. બધી જગ્યાએ શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં ત્યાં શરીરને પોષણ આપતું છે, આત્માને પોષણ આપતું છે. આત્મામાં દસંગાન ચારિત્ર નો રસ ઉત્પન્ન કરે એમ કે છે. આહાર નો રસ નહીં, દેહની પુષ્ટિ નથી કરાવી, દેહાર્થે શાસ્ત્ર નથી રીતે, આત્માર્થે રીતા છે. પરાકને પચાવવા માટે મુખમાંથી અમિરસ જોઈએ છે એમ જે તકો ગુરુદેવ સ્વરૂપા મહાપુરુષો જે પોતાના ચિંતનમાંથી પોતાના જ્ઞાનના ઉજ્ઞાનમાંથી આત્માને કલ્યાણ થાય એવો માર્ગ પીરસતા હોય ત્યારે એ માલ ગ્રહણ કરવા માટે એનામાં રસ ઉત્પન્ન થઈ જવો. માલ લેવાનું એ રસિક હોવો જોઈએ કે નહીં? એ લોકો ભોગી મોઢો કરીને બેહે એને એ માલ મળતો નથી. જીવ મોહના ઉદય અનુસાર કે મોહનું કર્મના પ્રકૃતિના ઉદય અનુસાર પ્રવૃત્તિ કરીને ઉદયને આધીન પણ આવડે, દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ જે આત્મતત્વ, દર્શન જ્ઞાન સ્વભાવમાં ત્રિકાળ અસ્થિર રૂપે રહેલું જે આત્મતત્વ તેનાથી છૂટી એટલે વિમુખ થઈને, પહેલા સમજુખ હતો અને પછી છૂટ્યો નહીં, પણ તેનાથી વિમુખ રહીને નિમિત્તથી ઉત્પન્ન પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન પછી એનો કર્મ છે શરીર આદિ એના નિમિત્તથી ઉત્પન્ન જે મોહ રાગ દ્વેષ આદિ ભાવ પોતાના પરિણામ પરબ્રહ્મનું અવલંબન છે કે પરબ્રહ્મનું નિમિત્ત થયું જે પોતે ઉત્પન્ન કરેલા એવા મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે એકત્વગતપણે એટલે અભેદપણું માનીને એકપણું માનીને વર્તે છે. આ તપાસ કરીએ પોતાના પરિણામને કે પોતે પોતાના ઉદયમાન પદાર્થોમાં પોતાપણું એકપણું તન્મયપણું આત્માપણું માનીને વર્તે છે ત્યારે ભૂગોળ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી મોઢામાં ગળપણ આવ્યું ત્યારે ગળપણમાં આખે આખો સ્થિર થઈ ગયો. ગળપણમાં સ્થિર થઈ ગયો. ખરેખર દાખલા મીઠાઈ તને ભાવતી હોય, ચારસે ભૂનો મહેસૂસ કર્યો હોય અને એ મોઢામાં ખાતી વખતે નવ રસ આવતો હોય, જાણે કે એ બધો આત્મામાં રસ ઉતરતો હોય, જીવમાં એ બધો રસ ઉતરતો હોય તો આચાર્ય ભગવાન કહે છે કે એ આત્મા સુદૃઢ પરમાણુમાં સ્થિર થઈ ગયો, સ્થિર થઈ ગયો. કર પ્રવેશ ભાવ પ્રવેશ ભાવ સુદૃઢ પરમાણુમાં પોતાનો પ્રવેશ અથવા પર પુત્રનો આ આત્મામાં પ્રવેશ, રસના પરમાણુનો આ આત્મામાં પ્રવેશ થતો હોય એવો જીવ અનુભવ કરે છે. ત્યારે હરીશાનું દ્રષ્ટાંત આપતા હરીશાનમાં પોતાની મુસાફરી જોવે
ભાવતો
હોય ને તો કે જરાક મોઢું ખોલીને હરીશાનમાં જોયું કૂતરાની એક્સ જેવો એનો એનો રંગો થઈ ગયો હશે, તને જોયું છે? જેને જેના ઉપર તને રસ ને પ્રીતિ આવે છે એને જરાક બહાર કાઢીને જોઈજો કેવી પરિસ્થિતિ છે. એ જ વખતે તને ચિત્રી કરશે, રુદિનછા થઈ જશે, અણગમો થઈ જશે. એટલે એમ કહેશે કે તારી વૃત્તિનું કોઈ ઠેકાણું નથી, જેમાં તને ઘણો રસ આવે છે એ તારે દુર્ગંધ છાનો હોય છે. રસના ઇન્દ્રિય થી તને એમાં રસ આવે છે, ચક્ષુ ઇન્દ્રિય થી તને એમાં
દુર્ગંધ
આવે. જીવની પોતાની છેતરામણી નથી એમ કેવું, કેવો છેતરાય છે.
એક સબ્જેક્ટમાં બે ઇન્દ્રિયના જુદા જુદા
ત્યારે ઉદ્ગળ કર્ણના પ્રદેશોમાં સ્થિત હોવાથી ઉદ્ગળ કર્ણે એકત્વ રૂપ જાણતો, ઉદ્ગળ રૂપી પર પદાર્થોને આત્મા પણ જાણતો. જો પરને જાણે નહીં તો એમાં એકત્વ થવાનો દોષ જ ન લાગે. જો પરને એકાંત ને જાણે તો પરમાં એકત્વ થવાનો દોષ લાગે નહીં, તો વિચારવાનો દોષ જ ન થાય. જો રાગને ને જાણે તો રાગના એકત્વનો દોષ જ ન થાય. ભિન્ન છે એને એકત્વ પણ જાણે છે માટે દોષિત છે. ભિન્ન ને ભિન્ન જાણે તો જ્ઞાન નિર્દોષ છે, અને ભિન્ન ને અભિન્ન જાણે તો જ્ઞાન દોષિત. જ્ઞાનમાંથી દોષિત પણ અને જ્ઞાનથી નિર્દોષિત પણ એક જ જગ્યાએથી બે જ થાય છે. અમૃત અને ઝેર અજ્ઞાન જ્ઞાનના અજ્ઞાનત્વનું કાર્ય છે. જ્ઞાન કાર્ય અજ્ઞાન કહેવાનું, જ્ઞાન જ એકત્ર. જ્ઞાન એકત્વ ન કરે તો બીજું કોણ કરે? જ્ઞાન નો અભાવ થાય તો ને જ્ઞાન સદાય પરિણામરૂપ છે, સદાય પરિણામરૂપ છે. અનંત ગુણોમાં જ્ઞાન નું નેતૃત્વ છે. એક ગીતાને પ્રજા અનુસરે છે એમ જ્ઞાન ને બધા ગુણો અનુસરે છે. પ્રધાન કોઈ સ્વીકારે તો એને ગધેડાના શિંગડાની શ્રદ્ધા કરી ત્યારે પુગલ કર્મ ના પ્રદેશોમાં સ્થિત હોવાથી પોતાને ત્યાં અનુભવ કરતો હોવાથી પોતાની હયાતી ને પુગલ માં અનુભવતો હોવાથી એક સાથે તે એને જાણે પણ છે અને એક સાથે એકત્વ ભાવે તન્મય પણ પરિણમે પણ છે. ત્યાં પણ જાણતો ને પરિણમતો લીધો, ત્યાં એકલો પરિણમતો ન લીધો, એને પણ જાણતો અને પરિણમતો એમ લીધો. કારણ કે સમયનો અર્થ જ જાણવા અને પરિણમવાનું એક સાથે થાય, એને જ સમય કહેવામાં આવે છે. સમયમાં સ્વની સાથે એકત્વ પણ જાણતો પરિણમતો અને પર સમયમાં પરની સાથે એકત્વને જાણતો. પ્રતિબિંબ ઉઠે છે, જીવ એકત્વ કરી લે છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાન ના અભાવ ને લીધે જીવ એને એક સાથે એકત્વ કરે છે, તે ગાંઠ પડે છે. અને એકત્વ ની ગ્રંથિ એને એકત્વ ની ગ્રંથિ કહેવામાં આવે છે. ગ્રંથિ ભેદ કરવાનો ઉપાય
આટલું સહેલું ને સસ્તું છે, સરળ છે, તો કેમ મોંઘું છે?
સહેલું તો ક્યારે એને ત્યારે થવા લાગે,
ત્યારે
પહેલા સમજવામાં સહેલું છે એમ લાગે તો એ સમજ ને લાગુ કરીને પરિણામમાં સહેલું કરવું. ગુરુ કૃપાથી સહેલાઈથી સમજાતું હોય, પેલા તો નતો સમજાતું ને સહેલાઈથી, ગુરુ કૃપાથી જો સહેલાઈથી સમજાતું હોય તો એને પરિણામ સહેલું કરી નાખ્યું. પછંદ ને હાની કરીને દેવ ગુરુ પાત્ર અત્યંત અત્યંત ભક્તિ કરી કરવાના નિમિત્ત છે કે જીવ નામના પદાર્થ ને સ્વસમય ને પરસમય પ્રગટ થાય છે. જીવ નામના પદાર્થ ને અનાદિથી પરસમય પણ પ્રગટ જ છે, પણ જ્યારથી એને વિજ્ઞાન ની જ્યોતિ ઉદય થાય ત્યારથી એને કેવળ જ્ઞાન નું કારણ ઉત્પન્ન થયેલું હોવાથી તે સ્વસમય માં પરિણામ કરે છે. વિજ્ઞાન કરે ત્યારથી સ્વસમય થાય છે. સિદ્ધિ થાય છે જીવ નામની વસ્તુ ને પદાર્થ વૈજ્ઞાનિક ઢબ હોવાથી અથવા આ સમયકાર શાસ્ત્ર એ દ્રવ્યાનુયોગ નું શાસ્ત્ર હોવાથી દ્રવ્ય નું પદાર્થ નું વિજ્ઞાન છે. પદાર્થ વિજ્ઞાન છે અને એ પદાર્થ વિજ્ઞાન માં જીવ ના હિત અહિત નો જે અનાદિ નો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી દો છે. રસ લેવાનું કારણ આ છે,
બરોબર,
કે અનાદિ નો જે સુખ દુઃખ નો પ્રોબ્લેમ છે કે નહીં, મારે જરાય દુઃખ જોતો નથી, એક ક્ષણ પણ મારે દુઃખ જોઈએ નહીં, અને સદા સર્વદા પૂરેપૂરું સુખ જોઈએ એવો જે જીવનો વિચારેલો કે અવિચારેલો નહીં વિચારેલો અભિપ્રાય રહેલો છે સ્વભાવને કારણે, છતાં જીવને સુખની પ્રાપ્તિ થવાના બદલે દુઃખની પ્રાપ્તિ અવો ઉપાય કરતો હોવાથી અને સાચા ઉપાયથી અજાણ હોવાથી થઈ રહી છે એનો અહીંયા ફેસલો કરીને કહો છે. માટે આ વિજ્ઞાન રસ લેવા જેવું છે. અહીં જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. જીવ એવો અક્ષરોનું સમૂહ કે પદ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ છે, બે અક્ષરનો સમૂહ છે, બે અક્ષરનો સમૂહ છે એને પદ કહે છે. પદ અક્ષર અક્ષરથી એક પદ ઉભું થયું. પદ કહો કે શબ્દ કયો આપણે નથી કહેતા. ગીતને પદ્ય કેમ કહીએ છીએ? કે અનેક શબ્દનો જે ગાયન બનાવવામાં આવે એને પદ્ય કહેવામાં આવે છે. જીવ એવો અક્ષરો નું સમૂહ તે પદ છે. આ જયચંદજી નું લખાણ સ્પષ્ટીકરણ આવે છે. અને તે પદ થી જે દ્રવ્ય પર્યાય નું અનેકાંત સ્વરૂપ નું નિશ્ચિત કરવામાં આવે છે પદાર્થ, તે પદ થી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપ ને નિશ્ચિત કરવામાં આવે, એકલા દ્રવ્ય રૂપે નહીં એકલા પર્યાય રૂપે પણ નહીં, બંને થઈને જે સ્વરૂપ નક્કી કરવામાં આવે તે પદાર્થ છે. તે પદાર્થ છે તે પ્રમાણ જ્ઞાન નો વિષય છે. એની જે સત્તા છે, એની જે હયાતિ છે, એમાં ઉત્પાદ છે, પરિણામ નો વ્યય છે, પરિણામ નો અને સત્તા ઉત્પાદ વ્યય નથી એવું પણ એના સત્વમાં એક અંગ છે. એક અંગમાં વ્યય થાય છે, બીજા એક અંગમાં ઉત્પાદ થાય છે. જ્યાં જે અંગમાં વ્યય છે ત્યાં ઉત્પાદ નથી, ઉત્પાદ છે ત્યાં વ્યય નથી, અને એ બંને સિવાય એક ત્રીજું ધ્રુવ અંગ પણ. આમ ત્રણ અંગ થઈને એક અંગી છે, ત્રણ અવયવ થઈને એક અવયવી છે જીવ નામનો પદાર્થ છે. ત્યાં તો માર ખાઈ ને પણ સમજવા તૈયાર છે. અમુક માર ખાધેલો જમાના તો માસ્ટર ચોટિયા ભરે અને 4-5 વર્ષ થી બેહાડે 18-20 વર્ષ નો થાય ત્યાં સુધી એને ભણાવી ભણાવે જ કરે. અહીંયા માથા કુટુંબ નથી લાગતે, પછી પછી હત્યા આના પછી જ આ ભણાવશો, આના પછી જ આ ભણાવશો, વિશાળ પછી કોલેજમાં જવા દેશો, કોલેજ પછી આગળ જવા દેશો. એને પૈસા કમાવાની ગરજ છે, તને તારા સ્વરૂપ ને જાણવાની ને સાંભળવાની રૂચિ કેમ રૂચિ નથી, કે તને એની જરૂરત લાગી કેમ જરૂરત નથી, કે એનાથી હું સુખી થઈશ અને તને વિશ્વાસ એક અજાણી ગોળી ડાક્ટર ખવડાવે એમાં જેટલો વિશ્વાસ છે એટલો વિશ્વાસ પણ તને જીનેશ્વર ના વચન
માં
બધું કઢાવવા માટે કહે છે. એ જીવ પદાર્થ ઉત્પાદ ભ્રોમય સત્તા સ્વરૂપ છે, દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે, અને એવા એવા અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? ઉત્પાદભાઈ ધ્રુવમય જેની સત્તા છે, દર્શન જ્ઞાનમય જેનો ચેતના સ્વભાવ છે, સત્તા ને સ્વભાવ દે લીધા, અને એવા એવા અનંત ગુણધર્મ સ્વરૂપ અને એ શક્તિઓ પરિણામશીલ સ્વભાવે એના પરિણામ પણ થયા કરે છે. એ પર્યાયો છે. તેનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેક આકાર રૂપ એક છે. અનેક આકારે ન હોય તો સફળ પ્રકાશક પણ સફળ પ્રકાશક પણ હોય તો અનેક આકાર આવ્યા વિના અને અનેક આકાર આવતા હોવા છતાં પણ અને ભેદરૂપ થતું હોવા છતાં પણ જે ભેદાતું નથી એક સમયમાં ભેદ વિલીન થઈ જાય છે. આકાર છે છૂટી ને બીજો આકાર થાય છે, ત્રીજો આકાર થાય છે, એનું બળવાન પણ નથી. અને અનંત આકારો થવા છતાં જે પોતાના એકત્વ નો ત્યાગ કરતો નથી, એક રૂપ રહે છે. જ્યાં એકપણું છે ત્યાં જ એકપણું છે, જ્યાં એકપણું છે ત્યાં જ અનેકપણું છે. ઓરિસ્સામાં રસ્તા ઉપર ધોરી માર્ગ ઉપર એરિસો મોટો મૂકતો હોય, હજારો વાહનો અને માણસો નો ટ્રાફિક પસાર થતો હોય તો અરીસાની એક રૂપ જે પર્યાય છે એમાં શું વિકૃતિ થાય? એક રૂપ પણ રહીને અનેક આકાર ન થાય એમ પણ નહીં, અને એક રૂપ મટી જાય એમ પણ નહીં. એટલે દર્પણ નો દ્રષ્ટાંત પણ દેવામાં આવે છે. તેનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેક આકાર એક છે. આકાર તો ભેદાતું નથી, પણ અવિભાગ પ્રતિછેદોના અલ્પ બહુત્વથી પણ ભેદાતું નથી. કોઈનું મતિ જ્ઞાન ખોલો, કોઈનું વધારે, કોઈનું અવધિ જ્ઞાન ખોલો, કોઈનો વધારે, એવા અલ્પ જ્ઞાનના મતિ સ્વરૂપ અવધિ મન પર્યાદી ભેદોથી પણ જે ભેદાતો નથી એને જ્ઞાન સામાન્ય કહેવામાં આવે. એવું તે એક રૂપ છે. વળી તે જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ રૂપ છે. અરૂપી હોવા છતાં પણ તે આકાશ વગેરેથી જુદો એવો અસાધારણ ચૈતન્ય ગુણ રૂપ છે. આકાશ રૂપ છે, જીવ રૂપ છે, પણ આકાશમાં ચૈતન્ય ગુણ એ રીતે જુદો છે. અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. કયા દ્રવ્યો એક જગ્યાએ અવધારિત થયા હોવા છતાં, એક ક્ષેત્રમાં હોવા છતાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતા ભિન્ન ભિન્ન રહે છે. આવો જીવ નામનો પદાર્થ તે સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તે સસમય છે, અને પર સ્વભાવ રાગ દ્વેષ મોહ રૂપ થઈને રહે ત્યારે તે એ પ્રમાણે જીવનું વિવિધપણું આવે છે. એમ જીવમાં બે પણું છે, એ સસમયપણું અને એક તો કે સ્વસમયપણું છે એમાં સુખ શાંતિ છે, એમાં કોઈ ઉપદ્રવ નિરામય ઉપદ્રવ એ સ્થિતિ છે, અને બીજું જે પર સમય પણ છે એ વિખવાદ અને બંધન અને દ્વેષની કથા કહેનારું છે. એમ કરીને ગાથામાં એ વિષયનો ઉપભાત
દેવાધિદેવ કૃષ્ણ ભગવાન નો જય.